તારીખ 4/12/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 577-582 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 268
પરિણામની ચંચળતા વધારવા માટે વ્યાપારમાં સૌથી વધારે ચંચળતાનું નિમિત્ત હોય તો એ સત્તાના વેપાર છે. માતુશ્રી તથા પિતાશ્રીને કાંઈ એટલે ઘરે કોઈને ગામમાં કોઈને ભાવાની નવાની કોઈને કે સગા સંબંધીમાં કોઈને પત્ર લેખો એવું મારું છે. પુષ્કળ લખેલું છે. 579 નું પત્ર છે મોરબીથી લખેલો કાગળ પહોંચ્યો છે. રવિવારે અત્રેથી એક પત્ર મોરબી લખ્યું છે. મોરબીથી આ નીકળી ગયા. શ્રી ડુંગર સાથે આ તરફ આવવાનો વિચાર રાખ્યો છે. તે વિચાર પ્રમાણે આવવામાં શ્રી ડુંગરે કાંઈ પણ વિક્ષેપ ન કરવો યોગ્ય છે. સંકોચ ન કરવો, વિકલ્પ ન કરવો, કેમ કે અત્રે મને વિશેષ ઉપાધિ હાલ તરત નહીં મળે એવું સંભવે છે. બાહ્ય નિવૃત્તિ રહેશે. દિવસે તથા રાતનો ઘણો ભાગ નિવૃત્તિમાં ગાળવો હોતો મારાથી તે બની શકવા હાલ સંભવ છે. દિવસનો રાત્રે તો પછી વેપાર હતો ને રાતનો પણ ઘણો સમય મળે. પરમ પુરુષની આજ્ઞાના નિવાને અર્થે તથા ઘણા જીવોના હિતને માટે થઈ આદિ સંબંધી તમે કાંઈ લખો છો અથવા પૂછો છો તેમાં મૌન જેવી રીતે વર્તન થાય છે એટલે સ્વભાવભાઈની વર્તના ઉપર છે કે તમે પરમ પુરુષની આજ્ઞા નિભાવવા માંગો છો. બીજા પ્રત્યે પણ તમારી હિત બુદ્ધિ અને કરુણાની બુદ્ધિ વિશેષ છે અને એથી તમે પોતે પણ કાંઈક નિવૃત્તિ ઈચ્છો છો. પણ આ જીવિકાનો પ્રશ્ન તમને મૂંઝવે છે એટલે એ સંબંધે તમે મને કાંઈ લખો છો અથવા પૂછો છો ત્યારે ઉત્તરમાં મૌન જેવી રીતે વર્તન થાય છે. અમે લગભગ જવાબ દેતા નથી અથવા બરોબર જવાબ દઈએ અથવા અડધો પડધો જવાબ દઈએ એમ મૌન જેવું વર્તવાનું થાય છે. બીજું કઈ હેતુ નથી એમાં, કોઈ બીજી કલ્પના નહીં કરતા. બીજો કોઈ હેતુ નથી જેથી મારા તેવા મૌનપણા માટે ચિત્તમાં અવિક્ષેપતા રાખશે. ચિત્તમાં કલ્પનાર થાય કે કેમ મને જવાબ મળતો નથી એવું નહીં વિચારતા. એવો કોઈ બીજો લૌકિક હેતુ નથી. જે કાંઈ હેતુ છે તો સમજી બુજીને જ તમારી સાથે નિવર્તન રાખવામાં આવે છે. હવે પ્રભુએ સૂચના કરે છે કે અત્યંત પ્રયોજન વિના અથવા મારી ઈચ્છા જાણ્યા વિના તે પ્રકાર મારા પ્રત્યે લખવાનું કે પૂછવાનું ન બને તો એવી કોઈ અસાધારણ પરિસ્થિતિ ઊભી થાય. ઠીક છે, એ પહેલા મારી ઈચ્છા જાણ્યા વિના આ પ્રકારે મને કઈ લખવું તમારે મેં એવી સૂચના કરી છે. કેમ કે તમારે ને મારે એવી દશાએ વર્તવું વિશેષ જરૂરનું છે. મારે ને તમારે આ આર્થિક પ્રયોજનની અંદર સંકળાવવું એ યોગ્ય નથી. ન સંકળાવવું તે વધારે યોગ્ય છે. અને તે આ જીવિકાને આધિકાર નથી. તમારે વિશેષ ભયાકુળ થવું તે પણ યોગ્ય નથી, અને આર્થિક પ્રતિકૂળતાને માટે તમે જે ભયથી આતુરતા ઉત્પન્ન થઈ જાય છે એ પણ તમને યોગ્ય નથી. તમારે બને એટલી એ વિષયની અંદર સમાધાનથી શાંતિ રાખવી યોગ્ય છે. મારા પરની કૃપાથી આટલી વાત ચિત્તમાં તમે દ્રઢ કરો તો બની શકે તેવી છે. ફક્ત તમને દ્રઢતા નથી એટલે લખી નાખો છો, પણ તમે દ્રઢ કરીને આમ દ્રઢતા રાખો કે આવી વાતો લખી શકે તો એ તમારાથી બની શકે એવું છે, અને એવું થાય તો તમે મારા ઉપર કૃપા કરી છે એમ સમજીશ. મારા ઉપર કૃપા કરે છે એવા શબ્દો લખે છે, કેમ કે એ પોતે પણ એ પ્રકારના ઉપાધિ વિકલ્પોની અંદર ખેંચાવવામાં આવતા નહોતા. એમને જે જોડાવવું પડતું હતું એ પોતાને આધ્યાત્મિક રીતે અનુકૂળ ન હતું, પોતાને અંતરપરિણીતિની એ વાત જરાય અનુકૂળ. એટલે તમે એ બંધ કરો, હું માનીશ કે કૃપા કરી છે મારા ઉપર. ઠીક છે, મૃદુ ભાષાથી પત્ર લખે છે. બાકી કોઈ રીતે ક્યારે પણ બિન ભાવની બુદ્ધિથી મૌન પણ ધારણ કરવું મને સૂજે એમ સંભવતું નથી એવો નિશ્ચય રાખ્યો. એટલે મારા અને તમારામાં જુદાઈ રાખી નથી, આ મારું આ તમારું, મારું મારું ને તમારું મારું નહીં, મારું તમારું નહીં, એવું કોઈ ભિન્ન ભાવ મેં રાખી નથી, રાખવાનો સંભવ પણ નથી એવું મને સૂજે એવું નથી, અને તમે એ નિશ્ચય મારા. એટલે એવી પરિસ્થિતિમાં તો મુકાઈ જાય તો પોતે કાંઈ જરા પણ એની પડખે ન આવે એવું તો બને. માનસિક રીતે દ્રવથી અને ભાવથી બંને રીતે એને એમના એમના પ્રત્યે એમને વિશેષ કરુણાવૃત્તિ હતી, અથવા સાધનની પણ આનો ભાવ પણ વિશેષ હતો એમના પ્રત્યે. આટલી ભલામણ દેવી તે પણ ઘટાડક નથી. તમારી યોગ્યતા એવી સારી છે કે તમને તો આટલું પણ લખવાનું હોય છે, તથાપિ સ્મૃતિમાં વિશેષતા થવા લખે છે, છતાં પણ તમારી યાદદાસ્ત વધારે પાકી થાય, વિશેષતાવાળી થાય, એટલા માટે લેખું છે. આવવાનો વિચાર કરીને નીતિ લખશો. જે કાંઈ પૂછવું કરવું હોય તે સમારોહને પૂછાય તો કેટલાક ઉત્તર આપી શકાય એ પણ તૈયારી કરજો, કે તમારે શું શું જાણવું શું શું સમજવું છે પૂછવાની પણ તૈયારી કરીને આવજો. સદગુરુમાં બધા ઉત્તર આપી શકાશે. હાલ પત્ર દ્વારા વધારે લખવાનું બધું શક્ય નથી. ટપાલ વખત થવાથી આ પત્ર પૂરું કર્યું છે. એ દિવસોમાં તો રોજના એક કે બે વાર ટપાલ નીકળ્યા, એક આખા વાર બધા વેપારીને કે છેલ્લો ટપાલનો આ સમય છે. પછી સીધું બીજે દિવસે જાય શ્રી ડુંગરને પ્રણામ કરશો, અને અમારા પ્રત્યે લૌકિક દ્રષ્ટિ રાખી આવવાના વિચારમાં કંઈ સ્થિતિતા કરશો નહીં એટલી વિનંતી કરશો. લૌકિક દ્રષ્ટિ એટલે શું કે પાકા પણ રાખીને આપણે ક્યાં જવાનું, સંકોચ રાખવો કાંઈ એવું નહીં રાખતા. લૌકિક દ્રષ્ટિ એ સંકોચ રાખવાનું થાય એવું નહીં, ન રાખે ખુશીથી આવે કંઈ. છેલ્લું વાક્ય આખા પત્રની અંદર બહુ જોરદાર છે. આ પત્ર તો આખો વ્યવહારિક રીતે લખેલો છે. એક વચન છે એ એકદમ પારમાર્થિક અભિપ્રાયનું છે. આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે. આ જેટલા પદાર્થો ઇન્દ્રિય પ્રત્યક્ષ છે એના કરતા પણ સૌથી એટલે પાંચે ઇન્દ્રિયના વિષય છે. કોઈ એમ કહે કે મેં આ નજરે નજર જોયું કે આ સફેદ રંગ છે, પ્રત્યક્ષ છે કે આ સફેદ રંગ છે તો સંદેહનો વિષય છે ને અગ્રણ તો કેટલું બધું પ્રત્યક્ષ છે એટલે બહુ પ્રત્યક્ષ છે આ તો આત્મા સફેદ આવી દેખાય છે આના કરતા આત્મા પ્રત્યક્ષ છે એમ કેમ કે જ્ઞાન આત્માનું જ્ઞાન ઇન્દ્રિયના માધ્યમથી આવરણને આત્માને જાણવા માટે જાણનારને જાણવા માટે કોઈના માધ્યમની જરૂર એટલે અત્યંત પ્રત્યક્ષ છે સૌથી અત્યંત પ્રત્યક્ષ છે આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે એવો પરમ પુરુષે કરેલો નિશ્ચય તે પણ અત્યંત પ્રત્યક્ષ છે એ નિશ્ચય પરમ પુરુષે પરમ પુરુષના પોતાના જ્ઞાનમાં કર્યો પણ અમને અમારા અનુભવમાં આ પ્રત્યક્ષ છે એમ કે છે અત્યંત પ્રત્યક્ષ છે એટલે અમારા અનુભવમાં આ વાત પ્રત્યક્ષ છે કે પરમ પુરુષે જે આત્માનું પ્રત્યક્ષ પણ કર્યું છે તે અમને પણ આત્મા પ્રત્યક્ષ અમારા અનુભવમાં વર્તે છે આ એક વાક્ય પુરુષાર્થને ઉછાળે એવું વાક્ય છે આવું જે વચનામૃત છે એવું લખતા લખતા કેવી વાત નીકળી પડે છે આ એક જ્ઞાનીના સાથેના સમાગમનો એક અપૂર્વ સાર જે વાત સામાન્ય વાતો ચાલતી હોય એમાંથી કોઈ એવી વાત નીકળી પડે જો આત્માને ચોંક મારે તો પરિણામની દિશા થઈ જાય એટલી બધી આત્મા ઉપર અસર કરી જાય એટલા માટે વિશેષ વિશેષ મહાપુરુષોનું સમાગમ કરવામાં આવે છે એનું કારણ એ છે
એટલું બધું પ્રત્યક્ષ હોવા છતાં પ્રત્યક્ષ જેવો કઈ આપતો નથી
એવો બીજો પ્રશ્ન છે કે આત્મા આનંદ સાગર છે એમ કહેવાય છે ને સાગર એટલે મહાસમુદ્ર કે સમુદ્ર પણ નાની પડે છે ઊંચી પડે છે એટલો બધો આત્મામાં આનંદ ભરેલો છે ત્યારે કોઈ પૂછે કે આટલો બધો આનંદ હોય પણ અહીંયા એક છાપો કેમ નથી આવતો અંદરમાં જે દરિયાના દરિયા થયા છે તો એ છાંટો તો કેમ દેખાતો નથી છાંટાનો કેમ અનુભવ થતો નથી તો એને એમ કહી શકાય કે સમુદ્ર બાજુ પીઠ રાખીને કોઈ ઉભો રહ્યા કાંઠે જાય હોય કે સમુદ્રના કાંઠે લોકો પણ એમ કે ભાઈ તમે ક્યાં ઉભા છો કે સમુદ્ર ના કિનારે ઉભા છો અને રાખી હોય પીઠ પછી એમ કે ભાઈ કેટલું પાણી સમુદ્રમાંથી અગાઉ થતો હોય છે તો પણ મને તો એક છાંટો દેખાતો નથી ક્યાંથી દેખાય જેનું મુખ આ બાજુ છે એને આ બાજુની ચીજ કેવી રીતે દેખાય એને એ ચીજ દેખાતી એમ અત્યંત પ્રત્યક્ષ છે આત્મા એનો સ્વભાવ સર્વ પ્રત્યક્ષ છે સર્વથા પ્રત્યક્ષ છે સર્વદા પ્રત્યક્ષ છે અને બેહદ પ્રત્યક્ષ છે પણ પોતે એને જોવા માટે જેટલો આતુર થવું પડે એટલો આતુર થતો નથી કેમ કે એ બાજુ વળવું છે ને જોવાશે ક્યારે એ બાજુ વળાશે ત્યારે તો એના માટે આતુર થવું પડે છે બીજા તો પદાર્થના કુતુહળ માટે આ જીવ આતુરતા કરે છે પણ આવો મહાન પદાર્થ પોતે અદભુત થી અદભુત વાણીને અશક્તિ જાહેર કરવી પડે છે, ભગવાનની દિવ્ય ધ્વનિને પણ અશક્તિ જાહેર કરવી પડે છે. આ પદાર્થને કહેવા માટે મારું સામર્થ્ય નથી, એવો પદાર્થ છે એનું કુતૂહલ કરી શકે છે. કથમ સુવૃત્તમાં કૌતૂહલી સન 23 નો કૌશ હંમેશા મરીને પણ કુતૂહલ કર. આચાર્યના ત્રિમુખેથી આ શબ્દ આવ્યા છે, કથમ સુવૃત્તમાં મરીને પણ કુતૂહલ કર. એટલે શું? મરણ પર્યંતની પ્રતિકૂળતાને ગૌણ કરીને એ બાજુનું વલણ નથી. એનું કારણ શું છે? કે અનુકૂળતાને પ્રતિકૂળતાની ભાંજગળમાંથી પરિણામ નબળા થતા નથી. પછી કોઈને નાની હોય તો કોઈને મોટી હોય તો પોતાની કલ્પના છે. એ બાજુના જે પરિણામ છે એ પરિણામ છૂટે ત્યારે આ બાજુ આવે ને. બે બાજુ તો એ બધું બને નહીં. મરણ પર્યંતના પ્રતિકૂળતાને ગૌણ કરીને એક વાર તું 6 મહિના સુધી કુતૂહલ કર. 6 મહિનાની મુદત મારી છે, અનંતકાળમાં 6 મહિના હોય છે. એ છોકરાને ભણાવવું હોય તો 20 વર્ષ સુધી અને ભણતર નિશાળ અને કોલેજ સુધી પૈસા ખર્ચીને મોકલવો પડે છે. કોઈ પણ જાતનું કઈ લીધા દીધા વિના ફક્ત 6 મહિના. આચાર્ય મહારાજ ફક્ત 6 મહિનાની માગણી કરી, તારા માટે પણ તારા 6 મહિના બચાવે વધારે મળે, તારું શાશ્વત કલ્યાણ થાય એ વાતની સમજ. 6 મહિના એક વાર દેહ નો પાડોશી થઈને, શરીર નો પાડોશી થઈને અંદર માં તું જોડો કે અત્યંત પ્રત્યક્ષ, બેહદ પ્રત્યક્ષ, સર્વથા પ્રત્યક્ષ એવું તારું આત્મતત્વ ચૈતન્ય ચમકે છે. ચૈતન્ય તો ચમકે છે, જેમ સોનું ચમકે છે તેમ ચૈતન્ય તો ચમકે છે. ચમકતો હીરો છે, ડાબલીમાં નથી ખુલ્લો ચમકતો હીરો છે. એની ચમક પણ બહાર આવે છે. તને કુતૂહલ થવું જોઈએ અને અપેક્ષાવૃત્તિ થવી જોઈએ.
લાખો કરોડો વર્ષ સુધી તપસ્યા કરી છે, નિવૃત્તિ લીધી છે, જન્મ માર્યો છે,
બધું કર્યું છે, પણ ગેહું ખરે જેટલું. એમાં શું કહ્યું છે કે પોતે વિધિની ભૂલ છે, ભૂલથી વિધિ બીજી સમજો છે. તપસ્યા કરીશ તો આત્મકલ્યાણ થશે, શાસ્ત્રમાં છીશ તો આત્મકલ્યાણ થશે, જાપ જપીશ તો આત્મકલ્યાણ થશે, દાન દેશ તો આત્મકલ્યાણ થશે, યાત્રાએ દેશ તો આત્મકલ્યાણ થશે. આમ કાંઈક ને કાંઈક એને પોતે રીત ખોટી પકડી છે, ખોટી રીત માની છે. સ્વસંમત ગ્રંથ એના ઉપર એનું ધ્યાન ગયું નથી. અંતર્મુખ થવું કેમ, મનુખ થવું કેમ, એ વિષય ઉપર એને વિચાર્યું નથી. એ વિષય ઉપર એને ખોજ કરી નથી, શોધ કરી નથી, અન્વેષણ કર્યું નથી. નહીતર દૂર નથી ચતુરાંગુલ હે જગશે, કાંઈ દૂર નથી. એ ગુરુ તો એવી રીતે બતાવે છે કે જો પ્રત્યક્ષ છે, અત્યંત પ્રત્યક્ષ છે, સૌથી પ્રત્યક્ષ છે, અમને તો એ મહાપુરુષોનો કરેલો નિર્ણય, પરમ પુરુષોનો કરેલો એવો નિર્ણય અમને તો અત્યંત અત્યંત પ્રત્યક્ષ છે. અત્યારે આગળ હજુ અમને તો પ્રત્યક્ષ વર્તે છે, તને પરોક્ષ છે. એનું કારણ છે કે પરોક્ષતાની આજ્ઞા તો આ જ લગાવીને ઊભો છો. હું તો આવો, હું તો આવો, હું તો આવો, હું તો માણસ, હું તો ફલાણો, હું તો ફલાણો. એ પ્રકારે અનેક વિવિધ પ્રકારે માન્યતા વિપરીત કરી બેસી ગયો છે, ગાંઠ મારીને ગ્રંથિ ગાંઠ મારીને બેસી ગયો છે. માન્યતામાં નિર્વિકલ્પ પણ છે, પોતાની જે મંદિર માન્યતા છે એમાં નિર્વિકલ્પ છે, કેમ કે શ્રદ્ધા પોતે જ નિર્વિકલ્પ સ્વરૂપે કરી એ માન્યા કરવાનું છે, અને તે પણ અંધશ્રદ્ધા છે નહીં, પ્રત્યક્ષ અંશથી અનંત પ્રત્યક્ષતાને નિહાળે છે. વર્તમાન પ્રત્યક્ષ અંશથી અનંત પ્રત્યક્ષતાને અવલોકવી છે સુર સ્વરૂપે. બસ જો આપણું ભવન ફરી જાય છે કે નથી ફરતો, પરિણામ ફરી જાય છે કે નથી ફરતું, પર્યાય નું પરિણામ સ્થૂળ છે, વસ્તુ સૂક્ષ્મ છે અને પર્યાય નું પરિણામ એ સ્થૂળ છે, અને એ પરિણામમાં જે જ્ઞાન છે ઇન્દ્રિય જ્ઞાન એ પરોક્ષ છે, સામાન્ય જ્ઞાન છે તે, અને કોઈ સમય નથી એવો નથી. ફક્ત પોતે કુતૂહલ કરીને અંદરમાં જોવાનો પ્રયાસ તો કરે, અંદરમાં જોવાનો પ્રયાસ તો કરે, પ્રયાસ કરશે ત્યારે એને ખબર પડશે કે એ પ્રયાસ કરવામાં મને શું શું આનંદ આવે છે. અત્યાર સુધી તો એ કેવા પરિણામ કરે છે અને એ પરિણામ પોતાના આત્મદર્શન માટે કેટલા પ્રતિકૂળ છે, આવરણરૂપ છે, એની એને ખબર નથી. એની એને ખબર નથી, પણ જે આત્માને જોવા જાય ત્યારે એને ખબર પડે છે બધા પરિણામ. એ પહેલા એથી સ્થૂળ પરિણામ છે, રામ સામાન્ય કરતા રાગાજી સ્થૂળ છે, રાગાજી કરતા જ્ઞાકાર જ્ઞાન સ્થૂળ છે, અને જ્ઞાકાર જ્ઞાન કરતા સૂક્ષ્મ છે, અને જ્ઞાકાર જ્ઞાન કરતા સામાન્ય જ્ઞાન સૂક્ષ્મ છે. રાગાજી પરિણામો તો પહેલા દેખાશે કેમ કે ઘણા સ્થૂળ છે, પછી જ્ઞાકાર જ્ઞાનનો વિષય આવશે, પછી જ્ઞાન સામાન્ય ઉપર એટલું સૂક્ષ્મ છે. બોલું બધું સ્થૂળ તો પેલા દેખાય બધા, એ તરત ખબર પડશે કે આ જીવ ક્યાં તીવ્ર જિજ્ઞાસા, તીવ્ર ભાવના અને તીવ્ર લગ્નને કારણે ઔદ્રિક કાર્યોમાં અને પરિણામોમાં નિરસ થવું, કે જેથી પોતાને જે દિશામાં જવાનું છે એનો અવરોધ વર્તમાનમાં તો ઉભો ન થાય, એ અવરોધ ભાવ. અને પછી સત્સૃતની ચિંતન ના કરવી, એવી પરિસ્થિતિમાં ઇન્દ્રિય નિરોધપૂર્વક અથવા ઇન્દ્રિય જય કરીને જો સત્સૃતની આરાધના કરવામાં આવે છે તો સૃતની અંદર તો એક એક વાક્ય જોવું ને, આખા પુત્રમાં એક વાક્ય થયું મારે નાત્મામાં નાખે છે. આત્મા અત્યંત પ્રત્યક્ષ છે એમ કે છે, સૂર્યચંદ્ર એટલો પ્રત્યક્ષ નથી, આ સૂર્યચંદ્ર છે ને એ એટલા પ્રત્યક્ષ નથી એટલું પોતાનો આત્મા પ્રત્યક્ષ છે. આ નિર્ણય કોને કર્યો છે? પરમ પુરુષોએ નિર્ણય કર્યો છે. તીર્થંકર જેવા પુરુષોએ, પરમ પુરુષોએ આ નિર્ણય કર્યો છે. નાની પુરુષ કહે છે કે અમને તે અત્યંત પ્રત્યક્ષ છે, એવો જે પરમ પુરુષોનો નિર્ણય તે અમને તો અત્યંત પ્રત્યક્ષ છે, અમારા અનુભવમાં એ પ્રત્યક્ષ થઈ રહ્યું છે, માટે નાની પુરુષોનો નિર્ણયની બાબતમાં કોઈ શંકા થવાની કોઈ જગ્યા નથી, કોઈ અવકાશ નથી, કોઈ ગુંજાશ નથી. એ રીતે આત્માની પ્રત્યક્ષતા ઉપર જે વાત લઈ જાય છે એ વાત પારમાર્થિક દ્રષ્ટિએ બહુ મહત્વની છે. કઈક અધ્યાત્મનું રહસ્ય છે આ જગ્યાએ છે. આત્મા જે અધ્યાત્મ તત્વ છે અને એને અનુસરના પરિણામ જે અધ્યાત્મ તત્વ છે એનું રહસ્ય આ જગ્યાએ છે. આ સુભાગભાઈને પત્ર લખ્યો છે 28મા વર્ષે, વાત નહીં પકડ્યો હોય 30મા વર્ષે એમને પ્રત્યક્ષ હથેળીમાં આત્મા દેખાડી દીધો લાગે છે. આ વાત લખી છે, તમારું ધ્યાન ગયું છે, થઈ ગયું. કેટલીક વાતો વિચારો અમને જણાવવા છે પણ કોઈ સંજોગો અનુસાર એમ કરવામાં કેટલો સમય વ્યતીત થઈ ગયો છે, વ્યતીત થયા કરે છે, હજી પ્રારંભ નથી. તેથી કેટલાક વિચારો જણાવવાનું બની શકતું નથી. એમને કોઈ એક પ્રકારનું અંતર્બાહ્ય પરિણામની સ્થિતિ હતી કે પારમાર્થિક પ્રસંગમાં પણ લખવામાં મન અપ્રવર્તિ થતું હતું, મનની પ્રવૃત્તિ અપ્રવર્તિ પણ થઈ જતી હતી. એમને ઘણી જગ્યાએ ઉલ્લેખ કર્યો છે કે લખી શકાતું નથી, કે તેમ કેટલાક વિચારો ઉપશમ કરવાનું પ્રકૃતિનો ઉદય હોવાથી, એ પણ પ્રકૃતિનો ઉદય, કેટલાક વિચારો હમણાં ગમ કરી નાખવા, ઉપશમ કરી નાખવા, એ વિચારને પ્રાધાન્ય ન લેવું, એવો કોઈ પ્રકૃતિનો ઉદય હોવાથી કોઈકને સ્પષ્ટતાથી કહેવાનું બની શકતું નથી. કોઈને અમુક વાત જે સ્પષ્ટ કરવી છે એ સ્પષ્ટપણે કહેવાનું કે લખવાનું બની શકતું નથી. હાલ અત્યારે એટલી બધી ઉપાધિ રહેતી નથી તો પણ પ્રવૃત્તિરૂપ સંઘ હોવાથી તથા ક્ષેત્ર ઉતાપરૂપ હોવાથી, મુંબઈનું ક્ષેત્ર છે ને, ક્ષેત્રને ઉતાપ મળી ગયું છે. બીજી રીતના માટે છે મુંબઈ અજંપાનગરી, મુંબઈ જતા ત્યાંનો હાલ અહેવાલ જોવે કોઈને જંપ નથી ક્યાંય. રાતના 12-2 વાગ્યા સુધી ટ્રાફિક રહી, હવે 4 વાગ્યા થઈ છે ટ્રાફિક ચાલુ થઈ જાય. 12-1 વાગ્યા સુધી તો ધમાધમ પણ 11 વાગે તો હાન પડે છે. 11 વાગ્યાની ચેર પર તો મુંબઈ છે એમ કે એને હાથ પડે છે, એટલે કોઈને જંપ નથી. માનસિક અશાંતિ અને એ અશાંતિથી થતી જે પ્રવૃત્તિ અજંપા નગરી છે, અજંપો 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 બધે જોવાનું પ્રત્યક્ષ. ક્ષેત્રો ઉતાપરૂપ હોવાથી થોડા દિવસ અત્રેથી નિવૃત્ત થવાનો વિચાર થાય છે, થોડા દિવસ માટે અહીંથી નિવૃત્ત થવાનું છે. હવે તે વિશે જે બને તે એટલે પોતે કંટાયા છે, પ્રવૃત્તિ અને ક્ષેત્રથી કંટાયા છે, માટે નિવૃત્તિ ક્ષેત્ર માગે છે. પણ એ તો તમે દેખરો છે કે આત્મવિધિ પ્રવર્તાવવામાં અને સંકોચાવવામાં બહુ વિચાર કરીને પ્રવર્તન કરે છે. એટલે જે દિશામાં આત્મવિધિ પ્રવર્તાવું એટલે પુરુષાર્થ કરવો, એ બહુ વિચાર કરીને પુરુષાર્થ કરવો, અને જે દિશામાંથી પુરુષાર્થને પાછો ખેંચી લેવો હોય તો પણ બહુ વિચાર કરીને કરવો. આવેશ ના આવીને કોઈ વાત છોડી દેવી, કાંઈ અમારે પુરુષાર્થ કરવો જ નથી એમ પણ નહીં, તેમ આવેશ ના આવીને ફલાણું કરી નાખવું એમ પણ નહીં. જ્યાં આત્મવિધિ એટલે આત્મિક પુરુષાર્થ કરવો છે, ત્યાં જ્યાં પ્રવર્તાવો છે અને જ્યાં સંકોચાવો છે ત્યાં પણ બહુ વિચાર કરીને પ્રવર્તન ઘટે છે. એમને માંદ્રો ક્યાં કરવા દેશ, ટકી શકીશ નહીં. કેટલાક જીવો માનસિક દ્રઢતાથી આ જીવન પર્યંત ટકી શકે છે, નહીં તો આમાં કોઈ તર્ક કરે છે. ઘણા તો એવા દ્રઢતાવાળાઓ છે કે આખી જિંદગી બરાબર વ્રત નિયમ સંયમમાં બહુ સારી રીતે ટકે છે, તો એને કઈ લાભ થતો હશે કે નહીં થાય, કે એને સંયોગિક દ્રષ્ટિ છૂટી નથી, અસંગતની દ્રષ્ટિ નથી, એટલે એના ફળમાં જે સંયોગો આવશે ત્યારે શેને લઈને આ મળ્યું છે પણ એને ખબર નથી, અને ખબર હશે તો પણ એના પરિણામ રહેશે નહીં. એવું પાછો તીવ્રપણે અશુભ પરિણામમાં આવ્યા વિના રહેશે. એટલે એ રીતે તો એને કઈ વિચારીને કર્યું છે એમ કહી શકાય નહીં. વિચારીને કરવાનો અભિપ્રાય છે કે જે કઈ કરવું છે એવા પ્રકારે કરવું છે કે પછી એ કર્યું ન કર્યું નથી, અથવા શાશ્વત જેનો સંબંધ રહે એવું કરવું છે. અત્યારે કદી ભૂલી ફસાઈ જાય ને ભલે એના એ દુઃખ ઉભા થાય ને ભલે પાછા એ ભોગવાય એટલે ભલે પાછા થોડા કંઈક સુખ બાંધે ને ભલે પાછા દુઃખમાં આવે ને, આ તે કાંઈ જિંદગી જીવવાની રીત નથી. શુભેચ્છા સંપન્ન હરે કુંવરજી આનંદજી પ્રત્યે શ્રી ભાવનગર. શુભેચ્છા સંપન્ન એટલે જેમને કંઈક આત્મહિત કરવાની ઈચ્છા ઉત્પન્ન થઈ છે, પ્રાપ્ત થઈ છે, આત્મહિતની ભાવનામાં આવ્યા છે, એને આ શુભેચ્છા સંપન્ન એક સંબોધન કરે છે. વિશેષ વિનંતી કે તમારું લખેલું પોતાનું વેદ પ્રાપ્ત થયું છે તે તરફ આવવા સંબંધમાં નીચે પ્રમાણે સ્થિતિ છે. એમને એમ કેમ છે કે આ ભાવ બધા હોય આમંત્રણ એમને આપ્યું હશે એના ઉપર ઉત્તર આપે છે કે તે તરફ આવવા સંબંધમાં નીચે પ્રમાણે સ્થિતિ છે. પોતાને જે વિચાર આવ્યો છે એમને વ્યક્ત કર્યા છે. લોકોને અંદેશો પડે એવી જાતનો બાહ્ય વ્યવહારનો ઉદય છે, આબરૂ બહુ મોટી છે. શ્રીમદ રાજચંદ્ર એક મહાજ્ઞાની છે એવી વાત પ્રસિદ્ધ થઈ છે. અમારો બહારનો વ્યવહાર લોકોને શંકા પડેલો છે. એ સામાન્ય માણસ જે રીતે જીવન જીવતા હોય એ જ રીતે પોતે જીવન જીવે છે. કોઈ અસામાન્ય દેખાવ નથી, અસામાન્ય પહેરવેશ નથી, અસામાન્ય કોઈ પ્રવૃત્તિ નથી. ખાવું પીવું બધું સામાન્ય, બોલું ચાલવું સામાન્ય લાગે, થોડી ગંભીરતા વિશેષ લાગે, શાંતતા થોડી લાગે, પણ એ તો જરા બહુ ધ્યાનથી જોઈ એને ખબર પડે છે, નહીં તો સામાન્ય વાત બધી લાગે. લોકોને અંદેશો પડે એવી જાતનું બાંગ્લો વ્યવહારનું ઉદય છે. બધું કુટુંબ છે, ગ્રસ્ત છે, ધંધો વેપાર છે, એ પણ લોકો જાણે છે. વાત કરશે ત્યારે તો વિતરાગતા નહીં કરશે, પછી પૂછનાર ને પછી શંકા પડશે. તો આમ કે છે, પોતે તો પાછા લોભ ન કરવું એમ કે છે ને, પોતે તો દુકાને જાય છે. તૃષ્ણા ન રાખવી એમ કે છે ને, પોતે તો વેપાર કરે છે. આ દેહ પણ મારો નથી ને કુટુંબ પણ મારું નથી એમ કે છે ને, પાછા પોતે તો કુટુંબ કુટુંબ સાથે રહે છે. લોકોને અંદેશો કરે એવો વાર છે. અંદેશો એટલે શંકા. લોકોને શંકા કરે એવી જાતનો બાહ્ય વ્યવહારનો ઉદય છે. અને તેવા વ્યવહાર સાથે બળવાન નિર્ગ્રંથ પુરુષ જેવો ઉદેશ કરવો, વ્યવહાર આવો હોય, લૌકિક વ્યવહાર હોય, અને સાથે સાથે કોઈ બળવાન નિર્ગ્રંથ પુરુષ ઉપદેશ કરે એવો ઉપર ઉપદેશ તો જે છે એ કરવો પડશે. ઉપદેશમાં બીજી વાત કેમ કરાય? ઉપદેશ કરવાની સ્થિતિ નિર્ગ્રંથ નથી થયા, પણ નિર્ગ્રંથ નો ઉપદેશ તો નિર્ગ્રંથ નો ઉપદેશ જે જાણ્યો છે એ જ કહેશે, અનુભવ્યો છે એ જ વાત કરશે. તે માર્ગનો વિરોધ કરવા જેવો છે, એ માર્ગનો વિરોધ લાગે એવી વાત છે. માટે અમને એ બાજુ આવવાની, લોકોની વચ્ચે આવવાની ઈચ્છા નથી. સમાજ મોટો ભાવનગરમાં સ્વતંત્ર સમાજ ખાને પાસે સમાજ મોટો હતો. દિગંબરનો સમાજ તો પહેલેથી જ એને નામ છે. અને બીજું શું છે કે જે સંપ્રદાય છે એમાં ત્યાગનું મહત્વ ઘણું છે. જરા કોઈની ધાર્મિક ભાવના વિશેષ દેખાય એટલે કે લઈ લઈ દીક્ષા મૂકો, કુટુંબને પડતું આ છકાઈ જેમનો ફૂટાડો મૂકો, ફલાણ મૂકો એમ કરીને ત્યાગ ઉપર લઈ જાય. આ ઉદ્દેશ નિર્ગમ જેવો કરે અને ઓલા નિર્ગમનો ત્યાગ નહીં એટલે સમાજની અંદર તો વિરોધાભાસ જેવો લાગે. અને એમ જાણીને તથા તેના જેવા બીજા કારણોનું સ્વરૂપ વિચારી ઘણું કરીને લોકોને અંદેશાનો હેતુ થાય તેવા પ્રસંગમાં મારું આવવું થતું નથી. હું લોકોની વચ્ચે આવતો નથી, પ્રસિદ્ધિમાં આવતો નથી, કેમ કે એ પ્રકારને હું ઈચ્છતો નથી કે લોકો સાચી વાતમાં શંકાશીલ થાય અને પોતાના પરમાર્થી પોતે દૂર જાય એવું હું ઈચ્છતો નથી. વખતે ક્યારેક કોઈ સમાગમમાં આવે છે, અમારા સમાગમમાં ક્યારેક તો કોઈ આવે છે અને કંઈક સ્વાભાવિક કહેવા કરવાનું પણ એને થાય છે, એમાં પણ ચિત્રની ઈચ્છિત પ્રવૃત્તિ થતી નથી. હાલમાં તો એ સંબંધી પારમાર્થિક વાતો લખવા કહેવામાં પણ ઈચ્છિત પ્રવૃત્તિ એટલે કરવી ઘટે એટલી પ્રવૃત્તિ કરી શકાતી નથી. શું કહે છે, હવે પોતાને પોતે આ સ્થિતિમાં છે એમાં અપરાધ પોતાનો છે એ વાત જાહેર કરે છે. કે પૂર્વે યથાસ્થિત વિચાર કર્યાના જીવે પ્રવૃત્તિ કરી, મારા જીવે પણ ઊંડો વિચાર કર્યાના યથાયોગ્ય વિચાર કર્યાના પ્રવૃત્તિ કરી, અવિચારના પ્રવૃત્તિ કરી લો, તેથી આવા ભલાનો ઉદય પ્રાપ્ત થયો. જે સંયોગોમાં આવી પડ્યા છીએ એમાં અમારો અપરાધ છે. અમે અવિચારપણે પ્રવૃત્તિ કરી હશે એટલે આ રીતે આવ્યા છીએ. અમારી અત્યારની જે ભાવના છે એને જરાય અનુકૂળ અત્યારની પરિસ્થિતિ નથી. એકનો અંદરથી ફાટ ફાટ વૈરાગ થાય તો તમે પુરુષાર્થ પણ થતો, જેથી ઘણી વાર ચિત્તમાં શોચ રહે છે એ બાબતનો ખેદ રહે છે. પણ યથાસ્થિત સંપરિણામે ભેગું ઘટે છે તો પણ જે કાંઈ ઉદય હોય તે જ્ઞાતા દ્રષ્ટા રહીને ભેગવું એ જ યોગ્ય છે. એમાં પણ જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો પુરુષાર્થ કરવો તે જ યોગ્ય છે. કેમ કે ઓલી ઉદ્દેશની વાત તો બહાર રહે છે, બીજાને લાગે છે મારા માટે તો ઉદય ગમે તે હોય, ગમે તે કઠણમાં કઠિન પરિસ્થિતિ હોય તો પણ મારા માટે એથી તો ઉદય કરવાનું કારણ નથી, ભય પામવાનું કોઈ કારણ નથી. યથાસ્થિ સંપરિણામે વીજનું ઘટે છે એમ જાણી ઘણું કરી તેની પ્રવૃત્તિ રહે છે. એટલે બરાબર પુરુષાર્થની અંદર તો ગમે તે ઉદયના પ્રસંગમાં પણ સંપરિણામે બરાબર રહેવાય છે. બહુ અલૌકિક દશા છે. વ્યાપારમાં ઉદય છે પણ અંદરની દશા બહુ
અલૌકિક છે.
એટલે આમ સાવ જાણે ભીન પડી ગયા હોય એવી અંદરની સ્થિતિ છે. બહારનો દેખાવ સાવ જુદો છે. એટલે એ ગડમથલમાં પુરુષાર્થની ગડમથલમાં એવા પીડ્યા છે કે ક્યાંય પણ ધાર્મિક પ્રવૃત્તિમાં જાહેરપણે આવવામાં એમના પરિણામ છે એ રોકાઈ ગયા છે. એ પરિસ્થિતિ નવી ઊભી થઈ છે. એમાંથી વડીલ આત્મદશા વિશેષ સ્થિર થવા અસંગપણાના લક્ષ્ય રહ્યા કરે છે. આત્મદશાની અંદર સ્વરૂપની સ્થિરતા જમાવવા માટે કોઈનો પરિચય ન કરવો એવું લક્ષ્ય રહ્યા કરે છે. એકદમ અસંગ રહી ગયું, એકાંતમાં અંદરમાં સ્થિરતા વધારવાનો પ્રયત્ન અને પુરુષાર્થમાં લાગ્યા રહેવા એમ લક્ષ્ય રહ્યા કરે છે. આ વ્યાપારાદી ઉદય વ્યવહારથી જે જે સંગ થાય છે તેમાં ઘણું કરીને અસંગ પરિણામવત પ્રવૃત્તિ થાય છે. કેવી રીતે થાય છે? બહુ સરસ વાત સુગાનીજી એ કરી છે. નામ કે કોઈને એમ લાગે કે હું ફલાણું કામ કરું છું, ફલાણી પ્રવૃત્તિ કરું છું, પણ ઉપયોગ હીન નેત્રવત એ પ્રવૃત્તિ થાય છે. શું કીધું? ઉપયોગ હીન નેત્ર, આંખ ખુલ્લી હોય, ઉપયોગ ન હોય. કેમ કોઈ માણસ વિચારમાં ઉતરી જાય ત્યારે એને એમ લાગે કે આપણને જો આમ જોવે છે ત્યાં જોતો જ ન હોય, એનો ઉપયોગ જ જોવામાં ન હોય, નેત્રમાં એનો ઉપયોગ ન હોય, એનો ઉપયોગ મનમાં કોઈ વિચારમાં ચિંતામાં હોય, એમ ઉપયોગ હીન નેત્રવત પ્રવૃત્તિ થાય છે. એમ અહીંયા એમ કહે છે કે આ વ્યાપાર આદિ બધું વ્યવહારથી જે જે સંગ થાય છે તેમાં ઘણું કરીને અસંગ પરિણામવત પ્રવૃત્તિ થાય છે. સંગવતકરણ પર પ્રવૃત્તિ નથી થતી પણ અસંગ પરિણામવત પ્રવૃત્તિ થાય છે. કેમ? કેમ કે તેમાં સાગરૂપ પણ ઉકાયેલા ત્રણ સમાન લાભ થઈ જશે અને નુકસાન થઈ જશે એવું તો કાંઈ લાગતું નથી. પૂર્વકર્મના ઉદયના ચોખ્ઠા બધા પોખ્ઠા ગોઠવાય છે. એ સોખ્ઠા પોતે દાણા પડે અને હાલે જાય છે. હું હલાવતો નથી ને હું દાણા પાડતો નથી. ઉદયની ચોપા ચાર પાક હોય છે ને એમાં આમાં ચાર બાજુના પ્રસંગો ઉભા થાય છે. શું? શુભ શુભ પરિણામ અને શુભ શુભ બારના પ્રસંગો ઉદયની ચોપા છે. આત્મા એમાં ખેલાડી થઈને ખેલવા જાય છે. નાની કહે છે કે તું જુદો રહી જાય, જોયા કર આ ખેલ કેવી રીતે હાલે છે. આ ખેલને તું તું ખેલ તારે ખેલવાનું હવે કારણ નથી. સોપાર છે થઈ જવા દે. કેમ કે તેમાં સાર દુઃખ કઈ લાગતું પણ જે ધર્મ વ્યવહારના પ્રસંગમાં આવું થાય ત્યાં તે પ્રવૃત્તિ પ્રમાણે ગતું ઘટે. ધાર્મિક જ્યાં વ્યવહાર હોય ત્યાં થોડીક સાવધાનીથી લક્ષ્ય રાખીને વ્યવહાર કરવો ઘટે છે. ઉદયમાં તો ગમે તેમ ચાલે એનો વાંધો નહીં. ધાર્મિક વ્યવહારની અંદર તો બીજાના હિત હિતનો પારમાર્થિક હિત હિતનો અંદર પ્રકાર હોય છે. એમાં સમ્યક મિથ્યાત્વનો વિષય રહેલો છે. તેમાં ઉપેક્ષા કરાય, જે વ્યવહારમાં ઉપેક્ષા કરાય એ ધાર્મિક પ્રવૃત્તિમાં ઉપેક્ષા કરાય નહીં. એમ કહીને થોડી વાત કરી છે.